તારીખ 1/2/1986 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 112.
કર્મના ઉદયનો આશ્રય કરો, કર્મના ઉદયમાં એકાકાર થઈ જીવની અવસ્થામાં જે વિકાર ઉત્પન્ન થયો, પોતાના સ્વરૂપને ભૂલીને વિકાર ભાવ એ જ પોતાનું સ્વરૂપ છે એવો મિથ્યા અનુભવ કર્યો, તેને સ્વાંગ થયો એમ કહે છે. સ્વાંગનું જ્ઞાન નથી, પણ એને તો પોતે એવો જ છે, મૂળમાં જ એવો છે એવો શ્રદ્ધા જ્ઞાનનો ભાવ વર્તે છે. પોતાના મૂળ સ્વરૂપનું ભાન રહે તો એને સ્વાંગ સ્વાંગના સ્થાનમાં જણાય છે. જેમ કોઈ નાટકની અંદર સ્વાંગ ધરે છે તો પોતાના મૂળ જાતને ભૂલતો નથી, પણ એને ખ્યાલ છે કે આ સ્વાંગ સુજો છે. પણ અહીંયા તો જેવો વિકાર ભાવ થયો તેવો જ હું છું, તેટલો જ હું છું એવો ભાવ ધારણ કરે છે. આ જ્ઞેયરંજક અશુદ્ધ ભાવ છે. આવો જે ભાવ છે તે જ્ઞેય પદાર્થમાં રંજાયમાન થઈને, જ્ઞેય પદાર્થમાં તન્મય થઈને અશુદ્ધ ભાવ ઉત્પન્ન થયો છે, ત્યારે થયો છે. અને તે ભાવ પણ જીવની શક્તિ વિકૃત થઈને પરિણમી, અશુદ્ધ થઈને પરિણમી ત્યારે થયો છે. એ સિવાય બીજું કોઈ પરિણમન નથી. જીવની શક્તિઓ જે દર્શન જ્ઞાન ચારિત્ર છે, સુખ વગેરે છે, એ શક્તિઓ જ પરિણમે છે, પણ એ શક્તિઓમાં ઉલટું સુલટું પરિણમન થવાની યોગ્યતા છે. તો અશુદ્ધ થયો ત્યારે, જીવની જ શુદ્ધ શક્તિ અશુદ્ધ થઈ છે ત્યારે તેને ચિત્ત વિકાર થયો છે એમ કહે છે. આ જ્ઞેયરંજક અશુદ્ધ ભાવ શુદ્ધ ભાવની શક્તિ અશુદ્ધ થઈ ત્યારે થયો છે એમ કહે છે. શુદ્ધ ભાવ એટલે શુદ્ધ સ્વભાવ, શુદ્ધ સ્વભાવરૂપ શક્તિ છે, તે પરિણમનમાં અશુદ્ધપણે પરિણમી ત્યારે તે જ્ઞેયરંજક ભાવ જ્ઞેયમાં રંજાયમાન થવાનો ભાવ થયો, અને તે ભાવ છે તે મલિન થયો, અશુદ્ધ થયો. એમાં કષાયની મલિનતા ઉત્પન્ન થઈ. કે શક્તિ છે એ અશુદ્ધ થઈ છે પરિણમનમાં, શક્તિ પોતે પરિણમે છે, જ્ઞાન શક્તિ પરિણમે છે, શ્રદ્ધા શક્તિ પરિણમે છે, સુખ શક્તિ પરિણમે છે, પણ એ પરિણમનની અંદર વિરંજકપણાને લઈને અશુદ્ધતા થઈ. પણ પરિણમન તો શક્તિનું જ છે, એટલે તો પરિણમનમાં વિશેષ ભાવ ન લે, ન ધ્યાનમાં લઈએ, ન લક્ષમાં લઈએ, અને શક્તિને લક્ષમાં લઈએ તો શક્તિનું સ્વરૂપ ઓળખાય. નહીં તો નિભાવનું પરિણમન પણ શક્તિની પ્રધાનતાથી બતાવ્યું. વિભાવના પરિણમનમાં પણ શક્તિ પરિણમે છે એમ શક્તિની પ્રધાનતા કરીને બતાવી. એટલે એમાં એમ કહેવા માંગે છે કે અશુદ્ધ ભાવ થયો, જ્ઞેયરંજક ભાવ થયો, પણ એ શુદ્ધ ભાવની શક્તિ છે તે અશુદ્ધ થઈ છે ત્યાં પરિણમનમાં. એ મૂળ સ્વરૂપે અશુદ્ધ નથી થતી, પણ પરિણમનમાં અશુદ્ધ થઈ, અશુદ્ધ થઈ એનો અર્થ જ પરિણમી. શક્તિનું પરિણમન અશુદ્ધ થયું, તેમાં અશુદ્ધને ન જોતા શક્તિને જોવે તો શક્તિ પરિણમે છે એમ જ્ઞાન થાય, એવી મુખ્યતા કરી છે કથાની અંદર, શૈલી એવી કરી છે. હા, એ કેટલા કેટલા જગ્યાએ ક્યાં ક્યાં દર્શન નો થાય એ પ્રયોજનનો વિષય છે સમજવા માટે, એટલે સમજવું જોઈએ. તો જ્યાં જ્યાં એ પ્રકાર ઉત્પન્ન થતો હોય તીવ્ર મંદતાનો, દર્શનનો ક્યાં તીવ્ર થાય ક્યાં મંદ થાય, અથવા સીધું શ્રદ્ધાન સાથેનું પરિણમન ન હોય પણ જ્ઞાન પ્રધાન પરિણમન હોય, આચરણ પ્રધાન પરિણમન હોય, સુખ દુઃખના વિગમ પ્રધાન પરિણમન હોય, મહત્તા મુખ્ય ગુણતાના મુદ્દાવાળું મુખ્ય ગુણતાના દ્રષ્ટિકોણથી પરિણમનને જોવાતું હોય, ત્યાં બધે દર્શનો સાથે કેટલો સંબંધ છે, કેવી રીતે સંબંધ છે તે વિચારવા યોગ્ય છે. તૈયાર કરવું છે, વ્યવસ્થિત તૈયાર કરવું છે, વિચારો ચાલે છે, વ્યવસ્થિત તૈયાર કરવું છે. એક મહત્વનો મુદ્દો લક્ષમાં લેવા જેવો છે, ધ્યાન ખેંચવા જેવું છે, નહીતર માણસ ભૂલી જાય છે. જેમ કે ભાવતી ચીજ પીરસી છે કોઈએ બનાવીને, ઘરમાં બને છે, બહાર જમવા જાય છે, તો ભાવતી ચીજ હોય ત્યારે ચિત્ત પ્રસન્નતા સહેજે થાય છે. ઘરે જમે કે બહાર જમે, ચિત્ત પ્રસન્નતા થાય છે. સામાન્ય રીતે એ આચરણ પ્રધાન પણ એ આચરણનો દોષ છે, ચારિત્રમોનો દોષ છે. કોઈ ચીજ પ્રત્યે રાગ થવો તે ચારિત્રનો દોષ છે. પણ ત્યાં એ પદાર્થ ઈષ્ટ છે, આ ઠીક છે, આ મને અનુકૂળ છે, આ મને ભાવતું છે, એમાં દર્શનનો સાથે સાથે તીવ્ર થઈ જાય છે. એટલે મુનિરાજને વર્ણન આવે છે ત્યાં દર્શનનો નથી તો કેવી રીતે વાત લીધી છે કે સરસ અન્ય નહીં મનને પ્રસન્ન ભાવ જો, એમ લીધું છે. મને આહાર કરવા નીકળે છે કોઈ રાજાને ત્યાં, ચક્રવર્તીને ત્યાં, કોઈ શ્રીમંત શેઠિયાઓને ત્યાં, એનો આહાર સહકારદાન થાય, પણ એની અંદર તો અનેક પ્રકારના મિષ્ટાન બનાવવામાં આવ્યા હોય, એ ગમે તેવું મેનુ હોય પણ એમાં એને પ્રસન્નતા નથી આવતી. અથવા એમ કહેવું છે કે જ્ઞાન દશામાં જ્યાં દર્શન મોહનો અભાવ છે ત્યાં આ માત્ર જ્ઞેય છે એવું જ્ઞેય પ્રત્યેનું જ્ઞેય પ્રધાન જ્ઞાન, જ્ઞાન પ્રધાન જ્ઞેય જાણવામાં આવે છે, અને ચારિત્રમોનો રાગ છે તે અલ્પ આસક્તિ રૂપ છે, ગૌણ છે. જ્યારે મિથ્યાત્મના કાળમાં દર્શન આ ઠીક છે એ મુખ્ય છે, બે વચ્ચેની ચર્ચા કરીએ તો કે જ્ઞાન દશાનો રાગ ગૌણ છે ત્યાં, અજ્ઞાન દશામાં આ ઠીક છે, આ ઈષ્ટ છે, આ મને ઠીક છે, એમ દર્શન મૂળ ત્યાં લંબાઈ જાય છે, મુખ્ય થઈ જાય છે. તો ત્યાં સુખ પ્રધાન પરિણમન છે, આ સુખનું કારણ છે એવું સુખ પ્રધાન પરિણમન છે, સુખને વેદે છે ને ત્યાં, પણ ત્યાં દર્શન મોને સંબંધ છે. એટલે દર્શનને અર્થાત મિથ્યાત્મને કેવી કેવી રીતે સંબંધ ક્યાં ક્યાં લાગુ પડે છે, કેવા કેવા પ્રસંગમાં, એ વિચારવા યોગ્ય વિષય છે, વિચારવાનો વિષય છે. બંને સરખું છે. જ્ઞાન દ્વેષ થાય છે કે આ મને ગમતું નથી, ત્યાં પણ એમ છે, અને આ મને ગમે છે એવો રાગ થાય છે, ત્યાં પણ એમ છે. ધ્યાન દર્શન મોહ ઉપર જવું જોઈએ. દર્શન મોહ છે એ કેવી રીતે કાર્ય કરે છે. સામાન્ય રીતે તો શું છે કે જ્યાં જ્ઞાતા પણ જ્ઞાતા ધારા પ્રગટ નથી થઈ ત્યાં તો દર્શન મોહ સહિત પરિણામ છે. પણ એ ક્યાં ક્યાં ઉગ્ર થાય છે, ક્યાં ક્યાં મંદ થાય છે, આ વિષય થોડો વિચારીને પ્રયોજન પૂરતો, પોતાના પ્રયોજન પૂરતો એને લક્ષમાં હોવો જોઈએ, એટલી વાત છે. વિતરાગ દેવ ગુરુ શાસ્ત્ર સિવાય પ્રશંસા કે એક તારણ બુદ્ધિ થી બહુમાન જેને કહીએ, આ પણ ધર્મનું કારણ છે, ધર્મમાં નિમિત્ત છે. તો ત્યાં તીવ્ર દર્શન હોય તો જ એમ થાય, એવા જીવને કશાય મંદ દેખાય. એટલે ચારિત્રમાં મંદ દેખાય, પણ દર્શનમાં ત્યાં તીવ્ર છે. દર્શનમાં છે એ સમજી શકાતો નથી લોકોને, કેમ કે એ વિષયની અંદર અભ્યાસ નથી, જાણપણ નથી, અવલોકન નથી. ચારિત્રમો તો એવો સ્થૂળ પ્રકાર છે પરિણમનનો, એ સમજી શકાય છે, એનો પરિચય છે, પોતાને પણ અનુભવથી પરિચય છે કે આ ક્રોધ થયો તે તીવ્ર કસાય છે, આ શાંતિ રીતે મંદ કસાય છે. તો બીજાના ચારિત્રમો મંદ થાય ત્યારે એને એમ લાગે છે કે ના, સારું શાંત ભાવ વાળું પરિણમન છે એમ લાગે છે. પણ ત્યાં દર્શન મોહ કેટલો વધી ગયો છે એની એને ખબર નથી. એ વિચારણીય મુદ્દા છે. હા, દર્શન મોહ બહુ સ્પષ્ટ વાત છે. એ તો સત્પુરુષને મહિમા આવે તો એ દર્શન મોહને મંદ કરનારો ભાવ છે, એથી દૂર જાય તો એ દર્શન મોહને તીવ્ર કરનારો ભાવ છે, એની ઉપેક્ષા થાય, વિરોધ થાય, ઉપેક્ષા થાય, કાંઈ પણ થાય તો એ દર્શન મોહને તીવ્ર કરનારો ભાવ છે. એટલે એ વિચાર આવતો ટીકાનો વિષય નથી. પણ શ્રીમદજીએ પત્ર પત્રમાં આ વાત, એક એક પત્રમાં આ વાત લખી છે કે પ્રત્યક્ષ સત્પુરુષનો યોગ છે એ બહુ મોટું સાધન છે જીવને. તો એમના જે એમના અનુસરવા વાળા જે એક સંપ્રદાય જેવું થઈ ગયું ને આખું, અને આશ્રમો થયા, ત્યાં લોકો જતા આવતા થયા, ખૂબ એમના વચનોનો મહિમા કરે, પણ પ્રસિદ્ધપણે આત્મજ્ઞાની વિદ્યમાન હોય તો પણ એની ઉપેક્ષા કરે એ વાત પણ જોઈ, પ્રત્યક્ષ જોઈ. તો શું છે, સામાન્ય રીતે તો સત્પુરુષ ચોથા ગુણ સ્થાને ગૃહસ્થ અવસ્થામાં હોય એટલે ગુપ્ત હોય. ગુરુદેવનો કોઈ ઉદય એવો હતો કે બારમાં પણ ત્યાગી અવસ્થામાં હતા, એક ઉપદેશકના ઉદયમાં હતા, અને તત્વજ્ઞાનનો બહુ અધ્યાત્મનો બહુ જોરશોર થયો, એમના નિમિત્તે પ્રચાર થયો. અને એકલો આત્મજ્ઞાનનો, સમ્યકપણો, મિથ્યાત્મનો, એ અજ્ઞાનનો આ બધા વિષય ઉપર સ્પષ્ટીકરણ ખૂબ આવ્યું. તો પણ કોઈનું ધ્યાન ન ખેંચાણું કે અરે આ ઉપાળુદેવ પોતે એમ કહે છે કે પ્રત્યક્ષ સત્પુરુષને અનુસરવું જોઈએ, તો આ પ્રત્યક્ષ છે એની ઉપેક્ષા કેમ કરીએ છીએ? અને એ ઉપેક્ષા કરીએ એ જ અનંતાનુબંધીનો કષાય છે, ચારિત્રની અપેક્ષાએ અને શ્રદ્ધાની અપેક્ષાએ એ જ તીવ્ર મિથ્યાત્મનો ઉદય છે, તીવ્ર મિથ્યાત્મનો પ્રકાર છે ઉપેક્ષા થઈ. એ તીવ્ર દર્શનનો સૂચવે છે અને અનંતાનુબંધીની તીવ્રતા સૂચવે છે. તો એ પરિણમનમાં શાંત દેખાય, ભક્તિ સ્વાધ્યાય નિવૃત્તિ બધું ઘણા પેલા દેખાય કે સ્તર કઈક જુદું છે, શ્રીમદજીના અનુયાયીઓનું સ્તર કઈક જુદું છે એવું લાગે. પ્રત્યક્ષ સત્પુરુષની ઉપેક્ષા થાય છે એ સમજે, બહુ મહત્વનો મુદ્દો છે. ક્યાં ક્યાં કેવી કેવી રીતે દર્શન બહુ તીવ્ર મંદ થાય એ વિચારણીય વિષય છે. આપવાનો દાનનો ભાવ છે પણ દર્શન બહુ તીવ્ર થાય, કેમ કે એને લૌકિક પ્રસંગની મહત્તા આવી, પુણ્ય પાપના ઉદયની મહત્તા આવી. ગરીબ કેમ છે કે એને પાપનો ઉદય છે, એને પુણ્યનો ઉદય નથી, તો એની મહત્તા આવી. પણ એને જેના નિમિત્તે ભવભ્રમણ ટળે, જેના નિમિત્તે આત્મા ધર્મને પામે, એ માર્ગનો ઉદ્યોગ થાવ, એમાં વિશેષતા થાવ, એની વૃદ્ધિ થાવ, એને ગમન કરી દો. આમ તો લોકો સ્પષ્ટ વાત એ છે કે બીજાને ગરીબ કે દુઃખી દેખીને દુઃખી થાય છે જીવ ત્યારે આપે છે દાન, એને પ્રસંગ ગમતો નથી એનો, પણ એનો નથી ગમતો એનો અર્થ કે એને એવો પ્રસંગ પોતાનો પણ ગમતો નથી, એમ આવી જાય છે. પર દયામાં જે દયાના સ્થાને જે વ્યક્તિ છે, જેની એ દયા પાડે છે, જે પ્રસંગથી એ દયા પાડે છે, એ પ્રસંગ પોતાને પણ એને જોતો નથી, એમાં આપોઆપ આવી જાય છે, ત્યારે એને દયાનો ભાવ ઉપજે છે, એમ છે ખરેખર. અપસિદ્ધાંતો ઘડે છે જીવો, અપસિદ્ધાંતો સ્થાપે છે અને અપસિદ્ધાંતોનું પ્રરૂપણા કરે છે. આનંદ ગંજીએ બહુ જબરજસ્ત ચોટ મારી છે આ વિષય ઉપર કે ઉત્સૂત્ર શરીફું કોઈ પાપ નથી, સિદ્ધાંત વિરુદ્ધતા જો પ્રરૂપણામાં આવે તો એના જેવું કોઈ બીજું મોટું પાપ નથી. એટલે વક્તા કરતા શ્રોતા રહેવું એ ઓછી જવાબદારી વાળું કામ છે, ઓછા ને ઓછું જોખમી સ્થાન છે. ઉપદેશકનું સ્થાન છે વધારે જોખમ વાળું સ્થાન, જવાબદારી વાળું સ્થાન છે, કેમ કે એમાં પોતે ભૂલ કરે તો એની સજા બહુ મોટી છે. એટલો સાંભળનારને દોષ થતો નથી એટલો કહેનારને થાય છે. સાંભળનારને તો ત્યારે થાય કે ઉત્સૂત્રો હોય છતાં એને અનુમોદે, તો પાછો એ એની લાઈનમાં જોડાઈ જાય, એની આ જ બરાબર કહે છે તો પાછો એની લાઈનમાં એ જોડાઈ જાય. ક્યાં ક્યાં કેવી રીતે દર્શન મોહને છેડો અડે છે એ વિષય પણ વિશાળ છે, ઊંડો છે અને વિચારવા જેવો વિષય છે. એને મહિમા એ વધારે છે, પોતાના પોતાના કર્મ પ્રસંગની મહિમા વધારે છે, એટલે એને દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે. તે મહિમા નથી, એ તો છાજેડ છે ને, ભાગચંદજી છાજેડ. એક સત્તા સ્વરૂપ નામનો બહુ આવો નાનો ગ્રંથ લીધો છે. સત્તા સ્વરૂપ પહેલાં તો પ્રકાશન સોનગઢથી થયું હતું, અનુભવ પ્રકાશન, અને અનુભવ પ્રકાશ ને સત્તા સ્વરૂપ બે સાથે જ બાઇન્ડિંગમાં આવતા હતા. એ ભાગચંદજી છાજેડે તો સ્પષ્ટ લીધું છે કે જ્યાં સુધી પોતાના કુટુંબ પરિવાર અને પરિગ્રહ પ્રત્યેનો મમત્વ ભાવ તીવ્ર છે અને એટલો રાગ ભાવ, અશુભ રાગ છે, એથી વધારે રાગ ભાવ જો એને દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે નથી તો એ સમ્યક દર્શનથી દૂર છે, એને સમ્યક દર્શન થવાનો અવકાશ નથી. હવે આ ચારિત્રની પ્રધાનતાથી વાત છે. દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેનો જે રાગ છે એ પણ ચારિત્રમોનો દોષ છે, અને કુટુંબ પરિવાર પ્રત્યેનો રાગ છે એ પણ ચારિત્રમોનો દોષ છે, પણ અહીંયા દર્શનમોને સંબંધ લાગુ પડે છે. એમાં ઘણા મુદ્દા છે, અનેક મુદ્દાઓ છે. એ સ્પષ્ટ જોવામાં આવે છે કે જો પોતાનું મકાન બનાવવું હોય તો હજારો લાખો ખર્ચે, જૈન મંદિર બનતું હોય તો ભાઈ સાહેબ મારી શક્તિ નથી, આપણા આટલા લોકો. કોઈ એમ કહે પણ ભાઈ આ તમારા કરતા ઓછી ઓછા છે, એને તો વધારે લખે, મારી શક્તિ નથી. એની વાત જુદી, મારી શક્તિ નથી એમ કરે, શક્તિ ગોપવે છે. એને સમ્યક દર્શનારે સંબંધ છે ખરો, એને સમ્યક દર્શન સાથે સંબંધ છે ખરો એમ છે. આમાં જો એક બોલતો એવું આવે શુભ રાગ, એ વિશે એક જગ્યા આવી જાય છે. એવી ઘણી વાતો છે જેને દર્શનનો સાથે સંબંધ હોય છે, અનેક પ્રકારના જ્ઞાનના પરિણામ, અનેક પ્રકારના પુરુષાર્થના પરિણામ. ઉત્સાહ ક્યાં, ઉત્સાહ આવે છે ક્યાં, ઉત્સાહ નથી આવતો, એ વગેરે અનેક એના ભંગભેદ છે. એમાં દર્શનનો ક્યાં તીવ્ર થાય ને મંદ થાય એ સમજણ એને હોવી જોઈએ, નહીતર જાણે અજાણે પણ એ દર્શનમોહને દ્રઢ કરે, દર્શનમોહને તીવ્ર કરી જાય અને પોતાના સ્વરૂપથી દૂર જાય, પોતાના આત્માથી દૂર જાય છે. ત્યાં તો બહુ સ્પષ્ટ જ છે, ત્યાં તો અનંતાનું બુદ્ધિને દર્શનો સાથે સીધો જ સંબંધ છે, કેમ કે એ તો પ્રગટ સત છે, સત્પુરુષ છે, એ તો પ્રગટ સત છે. પ્રગટ સત છે અને આ તો અપ્રગટ સત છે, અવ્યક્ત છે, અવ્યક્ત છે અને આ અવ્યક્ત છે. વ્યક્તના વિષયમાં પણ તને વિવેક નથી તો અવ્યક્તના વિવેક ક્યાંથી આવવાનો હતો, આદર ક્યાંથી આવવાનો હતો, ત્યાં તો સીધો સંબંધ છે. આગ નિરંજક અશુદ્ધ ભાવ, તે શુદ્ધ ભાવની શક્તિ અશુદ્ધ થઈ ત્યારે થયો છે. શૈલી જરા વિશિષ્ટ લીધી છે, વાત લેવી છે જીવને વિકાર થાય છે એની, અગ્નિરંજક ભાવ, વિકાર ભાવ. પણ જીવની શુદ્ધ ભાવની જે શક્તિ છે એ પરિણમની પરિણમને એનું થયું અશુદ્ધ પણે, એમ શક્તિની પ્રધાનતાથી અહીંયા વિકારનું નિરૂપણ કર્યું. એમ કરીને પણ શક્તિ બતાવી, શક્તિ ઉપર નિર્દેશ કર્યો છે, શક્તિ બતાવવા માટેનો. અશુદ્ધતા પરના નિમિત્તથી ઉફદું, ઉફદું એટલે મેલ, ફોગ અથવા ઉપાધિ, અશુદ્ધતા પરના નિમિત્તથી છે અથવા પરની ઉપાધિ જીવ ગ્રહણ કરે છે ત્યારે અશુદ્ધતા ઊભી થાય છે. પર પદાર્થ જ્ઞાનમાં જણાય છે તેથી અશુદ્ધતા ઉત્પન્ન થતી નથી, પણ જણાયેલા જ્ઞે પદાર્થની ઉપાધિ જીવ કરે છે ત્યારે અશુદ્ધતા થાય છે. જાણવું તે મલિનતાનું કારણ નથી, પણ ઉપાધિ ગ્રહણ કરવી તે મલિનતાનું કારણ છે. બે વાત જુદી પાડી. જાણ્યા વિના ઉપાધિ ન થાય, જાણતા ઉપાધિ થાય, પણ જાણે તો ઉપાધિ થાય જ એવો નિયમ નથી. ન પણ થાય અને થાય પણ, કરે તો થાય ન કરે તો ન થાય એમ લેવું. એટલે અશુદ્ધતા પરના નિમિત્તથી, નિમિત્ત ત્યાં જે જ્ઞાનમાં જ્ઞે નિમિત્ત થાય છે એ તેની તેની ઉપાધિથી થાય છે. અથવા એવો પણ પાઠાંતર છે જે કૌંસમાં લીધું છે કે અશુદ્ધ પરિણમના નિમિત્તથી આ કર્મ મળ લાગ્યો છે. એટલે આ જે નવા નવા કર્મનું બંધન થાય છે એને નિમિત્ત જીવનું અશુદ્ધ પરિણમન છે. અશુદ્ધ પરિણમન થતાં સામે કારમણ વર્ગણામાંથી જે દ્રવ્ય કર્મ છે, જ્ઞાનાવરણી દર્શનાવરણી આદિ અનેક પ્રકારથી સંબંધ કરે છે. પણ આણે કર્યો એ ભાવ, અશુદ્ધિત ભાવ પોતે જીવે કર્યો માટે એનો છે, એને કર્યો માટે એનો છે એમ છે. પણ આનો મૂળ ભાવ નથી. જીવે કર્યો માટે જીવનો ભાવ છે, અને છતાં જીવનો મૂળ સ્વરૂપ સ્વભાવ ભાવ નથી, સ્વભાવભૂત ભાવ નથી. એ સ્વભાવભૂત ભાવ એવો નથી. એને કર્યો માટે એનો ભાવ ખરો, જીવે દોષ કર્યો એ જીવનો ભાવ છે, છતાં જીવનો એવો સ્વભાવ નથી કે દોષ કરે એવો એનો સ્વભાવ નથી, એનો મૂળ ભાવ નથી. સાથી હવે એના ઉપર દ્રષ્ટાંતો આપે છે કે વાદળાની ઘટા લાલ શ્યામ પીત હરિત રૂપ થતાં આકાશ તેવું ન થયું. આકાશમાં વાદળા થયા, એમાં કેટલાક લાલ રંગના, કેટલાક કાળા રંગના, કેટલાક પીળા રંગના, કેટલાક લીલા રંગના, અનેક રંગના થાય છે, કેસરી રંગના થાય છે. તો એથી આકાશ એવું થતું નથી, આકાશ એનાથી અલિપ્ત રહે છે. આમ તો જ્ઞાનને સ્વભાવથી જુએ ને તો ભલે જ્ઞાનમાં જ્ઞે જણાય ત્યારે પણ જ્ઞાન જ્ઞે રૂપે થાય છે. અનેક જ્ઞેયોને જાણનારું જ્ઞાન જ્ઞેથી અલિપ્ત રહે છે હંમેશા. તપાસે તો જ્ઞાન જાણનાર તરીકે તો અલિપ્ત, જાણનાર પણ જાણનારનું કામ પૂરું કરી રહે પોતે અલિપ્ત રહી જાય છે, કે જ્ઞાન ભળી જાય છે કોઈની સાથે, કે જ્ઞાનમાં કોઈ ભળી જાય છે જ્ઞાનની સાથે, એવું બધું નથી. એનો સ્વભાવ જ અલિપ્ત રહેવાનો છે, પણ સ્વભાવથી એને જુએ તો એ સમજાય એવું છે કે સ્વભાવ આવો છે. સ્વભાવને ભૂલે તો એને એવો ભ્રમ થાય છે કે મારામાં કંઈક આવે છે, સ્વાદ મારામાં આવે છે, અથવા હું પર પદાર્થમાં જ આવું છું, એવી ભૂલ કરે છે. વાદળાની ઘટા લાલ શ્યામ પીત હરિત રૂપ થતાં આકાશ તેવું ન થયું. આકાશમાં વાદળા ઘણા થયા અનેક પ્રકારના રંગના, પણ આકાશને કોઈ રંગ લાગુ પડ્યો નહીં, અલિપ્ત છે એ વાદળાથી આકાશ, અલિપ્ત છે, જરા પણ લેપાતું નથી. એમ જ્ઞાનમાં અનેક જ્ઞેયોના જ્ઞેયાકારો થયા, અનેક જ્ઞેયોના આકારે જ્ઞાન જ્ઞાનાકારો થયા. તો જ્ઞાન તો કે જ્ઞાન અલિપ્ત રહે છે, જ્ઞાન ક્યાંય લેપાતું નથી. જેમ કે આ પીળો કેસરી રંગ છે તો કેસરી જ્ઞાનમાં આ કેસરી છે એવું જણાયું. જ્ઞેયના આકારે જ્ઞાન થયું ને એને જ્ઞાનાકાર કહેવામાં આવે છે. જ્ઞે આકારે જ્ઞાન છે, જ્ઞાનનો એ આકાર, પણ જ્ઞે સદ્રશ છે એટલે એને જ્ઞેયાકારે જ્ઞાનાકાર કહેવામાં આવે છે. તો ત્યાં જ્ઞાન છે અલિપ્ત રહે છે, જ્ઞાન કોઈ પણ પદાર્થ સાથે ભળતું નથી, એનું મિશ્રણ થતું નથી, ક્યાંય એ ચોંટતું નથી, જ્ઞાનની સાથે કોઈ ચોંટતું નથી, જુદું જ રહે છે. જુદું રહેવાનો એનો સ્વભાવ છે. સમયસારની બંધધિકારની ગાથામાં 73 ગાથા છે કે આ જ્ઞાનનો સ્વભાવ જે ભિન્ન રહેવાનો છે એ તમામ શાસ્ત્ર અધ્યયનનું ફળ છે, નિષ્કર્ષ છે. ભિન્ન આત્માનું જ્ઞાન કરવું તે શાસ્ત્ર ભણવાનું ફળ છે એમ લખ્યું છે. શું શાસ્ત્ર ભણવાનું ફળ છે? કે ભિન્ન આત્માનું જ્ઞાન કરવું તે શાસ્ત્રમાં એમ કહ્યું છે કે તારો આત્મા ભિન્ન છે, તું પણ અંદર અવલોકન કરીને તપાસ કરીને જોઈ લે કે તારું જ્ઞાન ભિન્ન ભિન્ન જ રહે છે, કાંઈ તારું જ્ઞાન લેપાતું નથી. જેમ જીભ છે એ અનેક સ્વાદ લે છે, ચીકણામાં ચીકણો પદાર્થ જીભ ઉપર આવે તો પણ ચોંટી ન રહે, ચીકણો પદાર્થ ત્યાં ચોંટતો નથી. કેમ કે એ લુખી છે સ્વભાવથી, કોઈ કોઈ સ્વાદ ચોંટી ઉપર માટી. બીજું દ્રષ્ટાંત લે છે, ઘણી લપેટી છતાં રત્નનો પ્રકાશ માટીને લપેટવા છતાં ન ગયો. અંતર શક્તિ જઈને તેવી છે, રત્નો ઉપર માટી લપેટી, કાદવ લપેટ્યો તો રત્નનો પ્રકાશ ચાલ્યો ગયો. દેખવામાં એમ લાગશે કે અત્યારે ક્યાં રત્નનો પ્રકાશ પડે છે, એના ઉપર માટી નહોતી ને ખુલ્લું રત્ન હતું, તો તે જ અંદરથી જગારા મારતું હતું, તળકાટ આવતો, હવે માટીથી લપેટ આવી ગયું તો એનો પ્રકાશ નથી દેખાતો. તો શું એ રત્નમાંથી પ્રકાશ ચાલ્યો ગયો છે? એની જે પ્રકાશમાંની અંતર શક્તિ છે એ મટી ગઈ કે નહીં? એમ જીવની જે અંતર શક્તિ છે એ ક્યારે મટી નથી જતી, મટી શકતી નથી. ભલે અવસ્થામાં એમ દેખાય કે આમાં શક્તિ નથી કાંઈ, પણ અંતર શક્તિ મટતી નથી. એ ઉપરના લપેટાને લઈને દેખાવ છે, કર્મબળનો લપેટો છે, બાકી અંતર શક્તિ તો જેવીને તેવી જ ભરી છે. આ રત્નનો દ્રષ્ટાંત છે કે આ માટીનો લપેટો રત્નની અંતર શક્તિમાં શું અસર કરે છે, એની જે પ્રકાશ આપવાની શક્તિ છે એને એને તોડે છે. જળને પણ જળના દ્રષ્ટાંતે ચૈતન્યને સમજવું છે કે એ શક્તિમાં કાંઈ ઉપર માટી લાગવાથી અંદરની રત્નની શક્તિમાં કાંઈ ફેર પડતો નથી. બંને જળ છે, એ તો જળના જળ દ્રષ્ટાંતે. અહીંયા ચેતનને જળ, જળથી તો ચેતનને સમજાવાય છે, એનો ભાવ છે એ તો ચેતન છે ને. જે દ્રવ કર્મ છે એ જળ છે, પણ રાગ દ્વેષ મોહ એ તો ચૈતન્યના ભાવ છે, એ તો ચૈતન્ય પરિણામ છે ને. પોતે અવલોકન કરે છે, ભાવડા થાય છે, પોતે જ કરે છે અવલોકન, પોતાની શક્તિને ભૂલીને કરે છે. શક્તિને સંભાળે તો ન થાય. કોઈ શ્રીમંત હોય એ દરિદ્રપણું કરે, જે શ્રીમંત હોય એ દરિદ્રપણું કરે, યાચના કરે. હા, કરે ક્યારે? કે પોતાની શ્રીમંતતાને ભૂલી જાય ત્યારે, પાગલપણ થઈ જાય, નાનપણ થઈ જાય એને, કે હું ગરીબ થઈ ગયો છું એવી એનો ભ્રમ થાય તો માગે. કર્મના આવરણ સ્વરૂપ પોતાને માની લે છે, આ મોટી તકલીફ છે, માની લે છે. અંદરમાં જે નિરાવરણ શક્તિનું સ્વરૂપ છે એનું ભાન નથી. એટલે શું છે, આત્મા તો સિદ્ધ સમાન છે, પરમાત્મા સ્વરૂપે છે, પણ ક્યારે? કે એનું ભાન કરે ત્યારે, પણ નિજ ભાને તેમ એમ લીધું છે આત્મસિદ્ધિમાં, એનું ભાન થાય ત્યારે. એ ભાન કરાવવા માટે આ અનેક દૃષ્ટાંતો આપે છે, અનેક રીતે અનેક શૈલીથી વાત કરે છે. વિકારની વાત પણ શક્તિથી કરી, એક વાક્ય છે બહુ વિચક્ષણ રીતે લખાયું છે કે અગ્નિ જે અશુદ્ધ ભાવ વિકાર ભાવ થયો એ ત્યારે થયો છે કે તે શુદ્ધ ભાવની શક્તિ અશુદ્ધ થઈ ત્યારે થયો છે, શક્તિનું પરિણામ છે એમ. તો શક્તિને જો એ શક્તિની મુખ્યતાથી અહીંયા વિકારનું વર્ણન કર્યું. હે, પોતે શક્તિને ભૂલી ગયો માટે થઈ. જો કે પ્રશ્ન એ આવશે કે શક્તિને શું કરવા ભૂલી ગયો, એ પ્રશ્ન થશે કે શક્તિને શા માટે ભૂલ્યો. પણ એ અનાદિનો ભૂલો છે. હવે શા માટે ભૂલ્યો એ કાંઈ નથી જુઓ. હવે તું જાગ્યો ત્યાંથી સવાર ખરી કે નહીં? અત્યાર સુધી તું ઊંઘમાં હતો, ત્યારે હું કોણ હતો કેવો હતો તને કઈ ઊંઘમાં ખબર ન રહી, કબૂલ. પણ હવે તને જગાડ્યો અને એમ કહ્યું કે તું અનંત શક્તિ સંપન્ન છો, ત્યારે તો શક્તિ સંભાળવાની તારી ફરજ ખરી કે નહીં? આટલી વાત છે. ઉડાડવી જોઈએ નિંદ્રા, મોહ નિંદ્રા ને ઉડાડવી જોઈએ, ઉડાડવી જોઈએ. જીવને રસ નો હોય ત્યારે, રસ હોય તો ન આવે. આવે કોઈ એમ કે ભાઈ મારે તો 8:30 સુઈ જવા જોઈએ, મને ઉઠાવે. પણ ઘરે દીકરીના લગ્ન હોય, ચાંદ આવી હોય તો પૂજાય, વેવાયને સાજનને માજનને શરણાઈ વાગતું હોય તો પૂજાય, ખડા એમ. તને આત્માની શક્તિ આટલી મહાન શક્તિ છે એમાં તને રસ નથી. રસ આવે તો એમાં જોકા આવે નહીં, બહુ સીધી વાત છે. ઘણા વ્યાખ્યાનમાં જોકા ખાય છે ને, ગુરુદેવ ઠપકો આપતા પણ ચોખ્ખો ખાય તો એ ત્યાં દર્શન નો તીવ્ર થાય છે, દર્શનાવરણી તીવ્ર થાય છે, દર્શન નો તીવ્ર થાય છે. આમ તો સીધો દર્શનાવરણીના ઉદયમાં જોડાણો છે જીવ, પણ દર્શન નો ત્યાં તીવ્ર થાય છે. કેમ કે ત્યાં જે આત્માનો અધ્યાત્મ તત્વનો વિષય ચાલે છે, સામે જે સત્પુરુષ બિરાજમાન છે, બંનેની ઉપેક્ષા થાય છે. ને એમાં એને રસ નથી આવતો ત્યારે નિંદ્રા આવે છે. રસ આવે તો નિંદ્રા આવે નહીં. અંતર શક્તિ જેવી ને તેવી છે. આ શક્તિ શક્તિની વાત લેતા આવે છે, વાત ઉપાડી છે ત્યારથી. ક્યાં સુધી બતાવે? 8 કર્મથી જે વાત લીધી છે એમાં શક્તિની વાત લીધા છે. તેમ આત્માને અશુદ્ધ ભાવ થતા આત્માની દર્શન જ્ઞાન શક્તિ અભ્યંતરમાં જેવી ને તેવી છે, જરાય ઓછી થઈ નથી. અશુદ્ધ ભાવ કેટલો થયો કે પ્રચુરમાં પ્રચુર અશુદ્ધ ભાવ થાય એ વિરોધની દિશામાં થાય. પ્રચુર કષાય કલંક ભાવ ભાવ પહુરા, ભાવ કલંક પહુરા, એ માગધીમાં એવું સૂત્ર છે. ભાવ કલંક પહુરા, ભાવ કલંક કષાય કલંકની પ્રચુર દશા નિગોદની અંદર હોય છે. ત્યારે પણ અંતર શક્તિ તો જેવી છે તેવી જ છે, જરાય ઓછી થઈ નથી, જરાય ફેર પડ્યો નથી. આટલું બધું આના ઉપર વીત્યું તો કે એટલું બધું વીત્યું નિગોદ માગ્યો, પણ અંતર શક્તિ જેવી છે તેવી ને તેવી છે, એમાં કોઈ ફેર પડતો નથી. એ દ્રષ્ટાંત આપણે લીધું કે દરિદ્રતા ક્યારે કરે કે પોતાની શ્રીમંતાએ ભૂલે ત્યારે. જેને એમ ખબર છે કે હું શ્રીમંત છું એને દરિદ્રતાનો ભાવ આવે જ નહીં ને, પણ કેવી રીતે આવે એને? આવે એને એ ભાવ આવતો નથી કે હું યાચું. જેને પોતાના ઘરમાં સંપત્તિ પડી છે, એટલી બધી સંપત્તિ પડી છે, એને માગવાનો કેવી રીતે વિચાર આવે? યાચક પ્રતિ કેવી રીતે આવે? એ ના આવે. સીધી વાત છે. એને તો એ પોતાની શ્રીમંતાઈનું ભાન એટલું હોય છે, એનો રસ એટલો હોય છે કે યાચક વૃત્તિ બહુ દૂર રહી જાય છે. જે શ્રીમંતાઈ છે એના પ્રમાણમાં ઠાઠ માઠું તો છે કે નહીં, રહેવું કરવું રહેણી કરણી ખાણી કરણી, તો યાચક વૃત્તિ તો ક્યાંય દૂર રહી જાય છે. એને તો સપનું ન આવે, એનું કેવી રીતે આવે એને? હે, આત્માને અશુદ્ધ ભાવ થતા આત્માની દર્શન જ્ઞાન શક્તિ અભ્યંતરમાં જેવી ને તેવી છે, એવી ને એવી અભ્યંતરમાં શક્તિ છે. પોતાની શક્તિને જુએ, પોતાની શક્તિને ભાન રાખે, પોતાની શક્તિને સંભાળે, તો પરિણામમાં અશુદ્ધ ભાવ થતા નથી. અને આ એક જ અશુદ્ધ ભાવને નહીં થવા દેવાનું, આ એક જ સાધન છે, બીજું કોઈ સાધન નથી જગતની અંદર. પર પૂતગળનું નાટક ઘણું બન્યું છે, પૂતગળોનું નાટક ઘણું બન્યું છે. અનેક પ્રકારના કર્મના ઉદય સત્તા એના બહારમાં અનેક પ્રકારના પ્રસંગ છે, એ બધું નાટક છે. તેને પૂતગળનો ખેલ જાણ, એ બધાને તું પૂતગળનો ખેલ જાણ, પૂતગળના પરિણામ જાણ. ક્યાંય તારું અસ્તિત્વ નથી, ક્યાંય તું નથી, તને કાંઈ એમાં લેવા દેવા નથી. તું તેને પૂતગળનો ખેલ જાણ, ને તું તેને તારા આત્માનો ખેલ ન જાણ, એમ કહે છે. તને લાગુ પડે છે એમ તું ન જાણ, તને સ્પર્શે છે, તને સંબંધ તારી સાથે સંબંધ ધરાવે છે એમ તું ન જાણ. એ બધો વિષય ભેદ જ્ઞાનને જ અનુમોદે છે, તમામ વિષય ભેદ જ્ઞાનને અનુમોદે છે. તારી શક્તિ આવી છે સર્વ અન્યથી, અન્ય દ્રવ્યથી અને અન્ય ભાવથી ભિન્ન છે, સદા સર્વદા સર્વથા ભિન્ન ભિન્ન છે. તે કહેવામાં આવે છે, એનો વિસ્તાર કહે છે કે 10 પ્રકારનો પરિગ્રહ, દશેના નામ દશે ક્ષેત્ર, આ ખેતરો જમીન હોય, જમીન જાય છે ને, આટલા આટલી જમીન છે. ક્ષેત્ર બાગ બગીચા, ઘરમાં આ બગીચા બનાવે છે ને, નગર ઘરે ગામ હોય, ક્યાં તો શેઠિયા હોય ગામ, ભાઈ આટલા ગામનો અને આના નદી પાસે આટલા ગામ છે. નગર કૂપ કૂવો વાપી, એ કૂવાની જાત છે, જેને શું કે છે વાવ, વાવ ને વાપી કે છે. કૂપ વાપી તળાગ એટલે તળાવ, નદી આદિ બધું પૂગળ, તે બધું પૂગળ છે. પછી માતા પિતા કલત્ર સ્ત્રી પુત્ર પુત્રી વહુ બંધુ અને એ સિવાયના બધા સ્વજન સગા સંબંધી, એ બધાય આદિ બધાય કુટુંબીજનો, એ પણ પરિગ્રહ છે. જેમાં જીવને મમત થાય છે તે બધો પરિગ્રહ છે. સર્પ સિંહ રાઘ ગજ મહિષી આદિ બધા દુષ્ટો, આ જે અનિષ્ટ માને છે, સર્પ કરડે છે, સિંહ ખાઈ જાય છે, એ બધા મહિષ એટલે આ બળદ, એ બધા દુષ્ટો. પછી અક્ષર અનક્ષર આ બધી જડ, અહીંથી બધું ભિન્ન છે એમ લેવું છે, એ બધું આત્માથી જુદું છે એમ લેવું છે. અક્ષર અનક્ષર શબ્દાદી ગાવું, અક્ષરથી ગાય, અનક્ષરથી ગાય, અનક્ષરથી પણ ગાય, અનક્ષરથી ગાય એટલે શું, શાસ્ત્રીય સંગીતમાં અનક્ષર છે ને, એમ કરીને ગળું ખેંચા કરે, આલાપ આલાપ, એ અનક્ષર છે. અને અક્ષરથી એટલે વચનથી જે ગાવું, અક્ષર અનક્ષર શબ્દાદી ગાવું, બજાવવું, આ વાજિંત્રો બજાવે છે કળા, ગાવું બજાવવું, સ્નાન બાથમાં નાવા જાય છે, દરિયામાં સમુદ્ર સ્નાન કરે છે, નદી સ્નાન કરે છે, આ ફુવારાથી નાય છે, કાંઈક છે ને પદ્ધતિ તો પાર વગરની છે. સ્નાન ભોગ અનેક પ્રકારના પંચેન્દ્રિયના વિષયો, સંયોગ અનેક સંયોગ અને વિયોગ, અનેક પ્રકાર જે બહારના પ્રસંગો છે સંયોગ વિયોગના, તે બધી ક્રિયા પરિગ્રહનો મેળાપ તે મોટો. પરિગ્રહ આવે ઘણું ઘણું આવું મળે તે મોટો જગતમાં કહેવાય. મારી પાસે ફલાણું છે, મારે આમ છે, મારે આમ છે, મારે આમ છે, મારે આમ છે, પરિગ્રહના મેળાપથી મોટો. અને પરિગ્રહનો નાશ્તે દરિદ્ર, જેની પાસે કાંઈ નથી, બિચારો ગરીબ છે, એની પાસે કાંઈ નથી. જગતમાં જે કહેવાય છે વસ્તુતા એમ નથી, વાસ્તવિકપણે એમ નથી, પણ આ લોકો જે ગણે છે લોક દ્રષ્ટિએ. પરિગ્રહનો મેળાપ તે મોટો અને પરિગ્રહનો નાશ તે દરિદ્ર વગેરે બધી ક્રિયા, આ તમામ ક્રિયા, પછી એમાં ચાલવું, બેસવું, હલવું, બોલવું, કંપવું વગેરે બધી ક્રિયા, લડવું, બાથ ભીડવી, ચડવું, ઉતરવું, કૂદવું, નાચવું, ખેલવું, ગાવું, બજાવવું, એ વગેરે બધી ક્રિયા મન વચન કાયાને એટલો વિસ્તાર દીધો છે. એ સર્વ પૂતગળનો છે ઠાક, સર્વ પૂતગળનો ખેલ જાણ, આ બધો પૂતગળનો ખેલ છે. ક્યાંય જીવ નથી, ભાવ કરે એ જીવનો મલિન ભાવ છે, બાકી જે મન વચન કાયાના પરિણામ છે એ બધી પૂતગળની ક્રિયા છે, જળની ક્રિયા છે, એ જળનો ખેલ છે. આમાં ક્યાંય આત્માનું અસ્તિત્વ નથી. નર, નારક, તિર્યંચ, દેવ, ચાર ગતિ લીધી. નર, નારક, તિર્યંચ અને દેવ એ ચાર ગતિ, તેમના વૈભવ, ચારે ગતિના સંયોગો, સંયોગ વિયોગ બધા લઈ લેવા. દેવમાં દેવને લાયક વૈભવ, મનુષ્યમાં મનુષ્યને તેમના વૈભવ, તેમ ભોગકરણ, એ તે ગતિમાં જે ભોગવવું પડે છે તે પુણ્ય અને પાપના ઉદયો, વિષયરૂપ ઇન્દ્રિયોની ક્રિયા, એ આદિ સર્વ પૂતગળનું નાટક છે. એ બધા કાર્યો પૂતગળના પૂતગળ પરિણામ કરી, પરમાણુઓની એ ક્રિયા છે, પરમાણુઓની એ અવસ્થા છે, જીવ એમાં ક્યાંય નથી. પણ નર, નારક તો મનુષ્ય જીવ નથી, કે સ્વરૂપે કરીને તો જીવ મનુષ્ય નથી. આ માણસ દેખાય છે તો કે દેખાય છે, તને પરમાણુની અવસ્થા દેખાય છે, એમાં ક્યાંય જીવ નથી, એ કાંઈ જીવ નથી. શરીર દેખાય છે તે કાંઈ જીવ નથી, શરીરની જે ક્રિયા દેખાય છે તો કે એ પણ જીવ નથી. એ આદિ સર્વ પૂતગળનું નાટક છે. દ્રવ કર્મ, નો કર્મ આદિ સર્વ પૂતગળનો અખાડો છે, પરમાણુનો અખાડો છે. જેટલા દ્રવ કર્મ છે, કારણ વર્ગના પરમાણુઓ છે, અને જગતમાં જેટલા નો કર્મરૂપ શરીરથી માંડીને સંયોગોના પરમાણુઓ છે, તે તમામ સર્વ પૂતગળનો અખાડો છે. એમાં બધા પૂતગળોનું આવાગમન છે, પૂતગળોની ખેલકૂદ છે, પરમાણુની ખેલકૂદ છે, ક્યાંય જીવ એમાં નથી. તેમાં તું ચિદાનંદ રંજિત થઈ પોતાના જાણે છે, આ ગડબડ તું કરે છે. એમાં તું ચિદાનંદ છો, એમાં તું રંજિત થાય છે, રાજી પોતાને થાય છે. હું માણસ થયો, મારે આટલો કુટુંબ પરિવાર થયો, એમ તું એની અંદર રંજિત થાય છે, રાજી રાજી થઈ જાય છે. આ મને બધું થયું, શ્રીમદજી એક જગ્યાએ લખે છે કે આ જીવ તો પંથી છે, દેહના ઝાડ ઉપર બેઠેલું પક્ષી છે, ઉડીને અહીંયા બેઠો. હવે જે ઝાડ ઉપર બેઠું પક્ષી, એ કહે છે કે આખું ઝાડ મારું, આ આખું ઝાડ મારું, પાંદડે પાંદડું મારું, કુંપળે કુંપળ મારી, એમાંથી કાંઈ ખરવું ન જોયું. પાછો ઉડીન બીજે બેસે એટલે ત્યાં પાછો એમ કરશે કે આ આખું ઝાડ મારો, પણ એનું કાંઈ છે નહીં, માને તોય નથી, ન માને તોય નથી, નથી ને નથી, પણ જ્યાં બેસે ત્યાં એ પોતે વટે માર્ગુ હોવા છતાં જરાક વિસામો લેવા બેસે છે ધર્મશાળામાં, તો કે આખી ધર્મશાળા મારી, ઠીક, પણ તને થોડી વાર ઉતારો દેવા માટે અહીંયા છાન આપ્યો, તો કે આખું મારું કબજો કરીને બેઠો. આના જેવું આ ઉપાધિ છે જીવને. રંજિત થઈને તેમાંનું રંજિત થઈને પોતાના જાણે છે, અને પોતાના જે દર્શન જ્ઞાન ચારિત્ર આદિ અનંત ગુણના અખાડામાં પરિણતિના પાત્રો નાચે છે, સ્વરૂપ ઉપજાવે છે. ખરેખર તો શું છે, પોતાના જે દર્શન જ્ઞાન ચારિત્ર છે એવા જે અનંત ગુણ છે તે અનંત ગુણના અખાડામાં પરિણતિના પાત્રો નાચે છે. ત્યાં જ્ઞાનની પરિણતિ, દર્શનની પરિણતિ, આનંદની પરિણતિ એ આત્માનો અખાડો છે. લીધું છે સમયસાર નાટકની, આ સમયસારની પદ્ધતિ છે. નાટક સમયસારને નાટકનો અખાડો કહે છે, સ્ટેજને અખાડો કહે છે. અખાડો એટલે કુસ્તી કરે તે અખાડો નહીં, સ્ટેજ. પરિણતિને નાચવાનું, પરિણામને ઉત્પન્ન થવાનું સ્થાન, વેશ ધારણ કરવાનું સ્થાન તે સ્ટેજ. સ્ટેજ એટલે અખાડો. તો બે બે જુદા જુદા પાડ્યા કે આ જળની ક્રિયા એનો અખાડો જુદો, એનું સ્ટેજ જુદું છે, ત્યાં જળ નાચે છે. આ જીવનો અખાડો જુદો છે, જીવનું સ્ટેજ જુદું છે, ત્યાં જીવના પરિણામ પરિણતિ નાચે છે. પોતાના દર્શન જ્ઞાન ચારિત્ર આદિ અનંત ગુણના અખાડામાં પરિણતિના પાત્રો નાચે છે અને સ્વરૂપ રસ ઉપજાવે છે. પોતાના અનંત ગુણના લક્ષે જે પરિણતિ પરિણમે તેમાં આત્મ સ્વરૂપનો, ચૈતન્યનો, આનંદનો શાંત રસ ઉપજાવે છે. જેટલા ગુણ છે તેટલાને વેદે છે. આત્મા તો જેટલા ગુણ છે તેટલાને વેદે છે. આ ભિન્ન પડી ગયેલા એની વાત છે. હું ભિન્ન પડી ગયો તો એ પોતાના અનંત ગુણને અખાડામાં પરિણતિના પાત્રોને રસ ઉપજાવતા વેદે છે, દ્રવ્યને વેદે છે, અનંત ગુણને વેદે છે, દ્રવ્યને વેદે છે. સર્વભાવો સ્વરૂપ સત્તા મૃદંગ છે. ઠીક, જેના ઉપર આ મૃદંગ ઉપર થપાક મારે છે ને, સ્વરૂપ સત્તા મૃદંગ છે. પ્રમેય છે તે તાલ છે, બીજા બધા એની અંદર ઝળકે છે તે બધા એના તાલ છે, ઇત્યાદિ બધું નિજ અખાડો છે. એ પણ એમણે બહુ લીધું છે, ભાવદીપિકા નામનો એમનો ગ્રંથ છે દીપચંદજીનો, એમાં એવો વિષય બહુ લીધો છે. આત્મા વૈશ્ય છે, આત્મા ક્ષત્રિય છે, આત્મા શુદ્ર છે, આત્મા બ્રાહ્મણ છે, આત્મા રાજા છે, આત્મા પ્રધાન છે, પછી આત્મા નૃત્યકાર છે તો એની અંદર નૃત્યના નટપણું શું છે, થટપણું શું છે, તટપણું શું છે, એમાં બધા એના ભેદ કેટલાય લીધા છે. એક એક પરિણામને ઉપમા આપીને એવી રીતે પોતાના નિજ અખાડામાં ઇત્યાદિ બધું નિજ અખાડો છે. એવી રીતે પોતાના નિજ અખાડામાં રંજિત ન થતા પરના અખાડામાં તે મમત્વ કર્યું, જેના ફળમાં જન્માદિ દુઃખ ફળ તું પોતે પાયમાં થ. આમ આ સરવાળો મારે દીધો. કહે છે કે જગતની અંદર અનંતા રજકણો છે, એ રજકણો પોતાના અનંત ગુણ પર્યાય વિભિન્ન પ્રકારે વિધવિધ પ્રકારે પરિણમે છે. એના અનેક ભેદ છે, અનંત ભેદ છે. એક વાત. બીજું કે જીવ આખા વિશ્વની અંદર તું એક જીવ છો, તારામાં અનંત ગુણ છે, અને એ અનંત ગુણમાં અનંત ગુણની જે સત્તા છે એ તારો અખાડો છે, તારું સ્ટેજ છે, ત્યાં તારા તારા અનંત ગુણના પરિણામ પરિણમે છે. એને પાત્રો કીધા, સ્ટેજના પાત્રો કીધા. અનંત ગુણના પરિણામ પરિણમે છે તે સ્ટેજના પાત્રો છે. આમ બે પદાર્થને પરિણમવાના સ્થાન તદ્દન જુદે જુદા છે. ન તો જીવ જળમાં પરિણમે છે, કે ન તો કોઈ જળનું પરિણામ જીવમાં પરિણમે છે. આવું કોઈ દિવસ બનતું નથી. પણ શું થયું આ ગડબડ, કે એવી રીતે પોતાના નિજ અખાડામાં રંજિત ન થતા, પોતાની સ્વરૂપ સત્તામાં ન રહેતા, પરના અખાડામાં તે મમત્વ કર્યું. બીજાનું લઈ લેવું છે તારે, આ મારું, આ મારું, આ મારું, આ મારું, પણ એ બધા જળ છે, ક્યાંય તારું થાય એવું નથી, કરવા જાતું થાય એવું નથી. અનંત જીવોએ અનંતકાળ સુધી અનંત રજકોણોને પોતાના કરવાનો ખૂબ પુરુષાર્થ કર્યો, મહેનત કરી, પરિશ્રમ કર્યા અનંતકાળ પર્યંત. એક જીવને એક રજકોણ પણ એનું ન થયું, એ શું બતાવે છે કે જે જળ ચૈતન્યની ભિન્નતા છે એ ભિન્નતાને કોઈ સાંધીને એકતા કરી શકે એવી વસ્તુ સ્થિતિ જગતમાં નથી. એ વસ્તુ સ્થિતિને તોડવા જે ચાહે છે એ જન્મની જન્મ મરણના ચાર ગતિના દુઃખ ફળ સિવાય બીજું કાંઈ ભોગવતો નથી. એને દુઃખ ભોગવવા સિવાય બીજું કાંઈ એના હાથમાં નથી. આ પરિસ્થિતિ છે. માટે બંનેની ભિન્નતાને જાણીને પોતાના અખાડામાં રંજિત થવું, પોતાના ગુણોમાં રંજિત થવું, પર પદાર્થમાં રંજિત થવું નહીં, એમાંથી તાત્પર્ય કાંઈ નથી.